आचार्य जिन शासनोन्नति करा, पूज्या उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा, रत्नत्रयाराधिका, पञ्चैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्।
मोक्ष मार्ग प्रकाशक एनो नवमो अधिकार चाले छे। नवमा अधिकार मा छेल्लो भाग छेल्लु पानु एमा आपणे सम्यक दर्शन ना आठ अंग नी वात करी। सम्यक दर्शन ना आठ अंग पछी अहींया आगळ कहे छे કે કેટલાક સમ્યક દ્રષ્ટિ જીવોને પણ ભય, ઈચ્છા અને જ્ઞાનની આદિ હોય છે, તથા કોઈ મિથ્યા દ્રષ્ટિને તે નથી હોતા, તેથી એ નિસંગતિ આદિ સમ્યક્ત્વના અંગ કેમ કહો છો? સમ્યક્ત્વના અંગ કહેવામાં આવ્યું ને, નિસંગતિત્વ, નિકાંક્ષિત્વ, નિર્વિચિકિત્વ, અમૂળ દ્રષ્ટિત્વ, એ બધા આઠની વાત આપણે ગયા વખતે સ્વાધ્યાયમાં કરી। એના સંબંધીમાં એક અહીંયા પ્રશ્ન કર્યો કે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એને પણ ક્યારેક આ બધું હોય છે, શંકા આદિ હોય છે, એટલે આ અંગ હોતા નથી, એને ઈચ્છા પણ હોય કે કંઈ પણ હોય છે। અને બીજી તરફ જોવા જઈએ તો સમ્યક દ્રષ્ટિ નથી એને પણ આવું નિશંકાપણું કે નિકાંક્ષિત્વ જોવામાં આવે છે, તો પછી આને તમે સમ્યક્તના અંગ કેમ કહો છો? આવો એક પ્રશ્ન અહીંયા કર્યો અને એના સમાધાન રૂપે પંડિતજીએ ઉત્તર આપ્યો છે કે જેમ મનુષ્યના શરીરમાં હાથ પગ આદિ અંગ કહીએ છીએ, ત્યાં કોઈ મનુષ્ય એવા પણ હોય છે કે જેમને હાથ પગ આદિ કોઈ અંગ હોતા નથી, કોઈ એકાદું અંગ ન હોય, એમ પણ હોય છે, છતાં તેને આપણે મનુષ્ય શરીરી તો કહીએ છીએ, એટલે એ રીતે કોઈ સમ્યક દ્રષ્ટિમાં એ અંગ ન જોવા મળે, અથવા તો એ અતિચાર સહિત હોય, અથવા તો દોષ સહિત એ અંગ હોય, એવું બને, એથી કરીને એ સમ્યક એનું ચાલ્યું જાય છે એમ નથી। અને એટલા માટે તો આપણે જાણીએ છીએ કે અહીંયા સ્થિતિકરણ એક અંગ મૂકવામાં આવ્યું છે। એ સ્થિતિકરણ અંગનો અર્થ જ એ છે કે એવો કોઈ સાધાર્મિક સમ્યક દ્રષ્ટિ હોય અને બીજો પણ સમ્યક દ્રષ્ટિ હોય, એનું ધ્યાન એના તરફ જાય કે આ તો કંઈક ચૂકી ગયો છે, તો એનું સ્થિતિકરણ કરે છે। મુનિઓ પણ પોતાની સાથેના બીજા મુનિનું ચારિત્ર અપેક્ષાએ કે કોઈક અપેક્ષાએ ક્યાંક પડવાનું થયું હોય તો એમને એ દર્શાવે છે, ઉપગુહન કરે છે, એને ઢાંકે છે, પહેલાં તો કોઈને કહેતા નથી, પણ માત્ર એને જ જણાવે છે અને એનું સ્થિતિકરણ કરે છે કે તમે આ કરી રહ્યા છો તે બરાબર નથી। એટલે સ્થિતિકરણ નામનો જે અંગ જે છે એ મહત્વનું છે। એટલે કોઈકને અહીંયા ઉદાહરણ આપ્યું છે કે મનુષ્યનું શરીર છે અને દાખલા તરીકે એક હાથ નથી કે કંઈક નથી, તો પણ આપણે મનુષ્ય તો એને માનીએ છીએ, મનુષ્ય શરીર કહીએ છીએ, પરંતુ એ અંગો વિના તે શોભાયમાન અથવા તો સકળ કાર્યકારી થતો નથી, એટલે એ અંગ હોવું જોઈએ, એ જરૂરી છે એમ કહેવું છે, એના વિના એ શોભાયમાન થતો નથી, એટલે એવું અંગ હોવું જોઈએ। તેવી રીતે સમ્યક્ત્વના નિસંગતિ આદિ અંગ કહીએ છીએ, ત્યાં કોઈ સમ્યક દ્રષ્ટિ એવા પણ હોય છે કે જેમને નિસંગતિત્વ આદિમાંના કોઈ અંગ ન હોય, છતાં તેમને સમ્યક્ત્વ તો કહેવામાં આવે છે, પરંતુ એ અંગો વિના તે સમ્યક દર્શન નિર્મળ સકળ કાર્યકારી થતું નથી. બહુ સરસ રીતે વાત સમજાવી દીધી અહીંયા, કે એવું હોય પણ એ રીતે હોવાથી ભલે સમ્યક્ત્વ ના ચાલી જાય, પણ સમ્યક્ત્વ થયું છે તો એ પૂરેપૂરું કાર્યકારી થાય એમ ને. એટલે બીજી એક વાત આપી છે કે જે મિથ્યાદ્રષ્ટિ હોય અને એને એવા અંગ હોય તો શું, એના માટે કહ્યું છે કે વળી જેમ વાંદરાને પણ હાથ પગ આદિ અંગ હોય છે, પરંતુ મનુષ્યને જેવા હાથ પગ આદિ અંગ હોય એવા એને નથી હોતા. એટલે એવી રીતે મિથ્યાદ્રષ્ટિને પણ વ્યવહારરૂપ નિસંગતિ આદિ અંગ હોય, પરંતુ જેવા નિશ્ચયની સાપેક્ષતા સહિત સમ્યક દ્રષ્ટિને હોય છે તેવા હોતા નથી. કેમ કે સમ્યક દ્રષ્ટિને એ હોય એમાં અને મિથ્યાદ્રષ્ટિને હોય એમાં ઘણો ફેર પડે છે. સમ્યક દ્રષ્ટિ શ્રદ્ધા થઈ છે એટલે એને શંકા આવી રહેતી નથી, ભય રહેતો નથી. જ્યારે મિથ્યાદ્રષ્ટિ છે એને તો હજી પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો નથી, પોતે બીજાથી કેવી રીતે જુદો છે એ હજી એની શ્રદ્ધામાં આવ્યું નથી, અને માત્ર ઉપચારથી એને એવા અંગ હોય પણ એમાં ફેર છે. એટલે અહીંયા વાંદરાના અંગ સાથે મનુષ્યના અંગને સરખાવવા જેવી તુલના કરી અને ઉત્તર આપ્યો છે. હવે એના પછી છે સમ્યક દર્શનના 25 દોષ. તો સમ્યક દર્શનના 25 દોષ એટલે શું? સમ્યક દર્શન તો છે પણ હજી કોઈક પ્રકારે એમાં અતિચાર છે આ 8 અંગ વગેરેમાં, તો એની વાત કરવી છે. એટલે કહે છે કે સમ્યક્ત્વમાં 25 મળ કહે છે, શંકા આદિ 8 મળ, 8 મદ, 3 મૂઢતા અને 6 અનાયતન, એ 25 દોષ સમ્યક દ્રષ્ટિને હોતા નથી. કદાચિત કોઈને કંઈક મળ લાગે, કોઈને મળ લાગે છે, પણ સમ્યક્ત્વનો સર્વથા નાશ થતો નથી, ત્યાં સમ્યક્ત્વ મલિન જ થાય છે એમ સમજવું. વળી કરીને અહીંયાથી વાક્ય અધૂરું રહ્યું છે, એટલે પંડિતજી પછી આગળ નથી લખી શક્યા. એટલે એ રીતે એ અપેક્ષાએ આ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ જો પંડિતજી હોત, એમનું આયુષ્ય રહ્યું હોત, તો એ આ વધારે આગળ લખી શક્યા હોત. પંડિતજીને માટે એમ થયું કે એમના વિરોધીઓએ, કેમ કે જૈન ધર્મ એ વખતે પંડિતજી હતા એ વખતે એ રાજ્યમાં, ત્યાં એ રાજ્ય આશ્રિત ધર્મ થયો હતો એટલે બીજા લોકોને ગમ્યું ન હતું, એટલે એમણે કંઈક કાવા દાવા કર્યા અને ગમે તેમ કરી અને પંડિતજીને એવી રીતે ફસાવ્યા, એવી રીતે વાત કરી રાજ્યમાં કે જેથી કરીને એમાં પંડિતજીને દેહાંત દંડની રાજાએ સમજ્યા વગર આપી દીધી. અને એવું થયું એટલે હાથીના પગ નીચે એમને કચરી નાખવામાં આવ્યા. પંડિત ટોડરમલજીને બહુ નાનું આયુષ્ય, એટલી નાની ઉંમરમાં એમને કચરી નાખવામાં આવ્યા. એટલે આ ગ્રંથ અધૂરો રહ્યો. વળી કરી અને જે મૂકી દેવામાં આવ્યું છે એનું કારણ જ એ છે, આવા મહાન પંડિતને જો વધારે આયુષ્ય મળ્યું હોત તો આ મોક્ષ માર્ગ પ્રકાશકમાં આગળ આ મોક્ષનો અધિકાર માં ઘણી બધી વાત એ ખૂબ સ્પષ્ટતાપૂર્વક લખત અને આપણને એથી ઘણી ધર્મ પ્રભાવના થાત. પણ એ તો ક્રમબદ્ધમાં જેમ થવાનું હોય એમ થાય છે, નિશ્ચિત વસ્તુ હતી. આપણે અહીંયા સમ્યક દર્શનના 25 દોષ વિશેની વાત લઈએ, આપણે જે રીતે સમ્યક દર્શનના 25 દોષને સમજીએ છીએ એ વાતને આપણે લઈએ. અહીંયા 25 દોષ કયા? તો આપણે જે 8 અંગ સમજ્યા છીએ એ 8 અંગ એનાથી વિરુદ્ધ, એટલે એ 8 પ્રકારના સંકિતના દોષ. એ 8 પ્રકારના સંકિતના દોષમાં શું છે? તો 8-8 થી વિરુદ્ધ આપણે લઈએ એટલે ખ્યાલમાં આવશે. પેલું નિસંગતિ હતું તો આ અહીંયા દોષમાં શંકા, એને શંકા થાય. ખરેખર સમ્યક દ્રષ્ટિને શંકા ન થવી જોઈએ, એને બદલે એને જો શંકા થતી હોય તો એ દોષ કહેવામાં આવ્યો છે. કાંક્ષા થાય, ઈચ્છા થવી, એને હવે સમાધાન થઈ ગયું છે, બરાબર શ્રદ્ધા થઈ છે, એટલે જગતના પદાર્થો પ્રત્યે કે કોઈ પણ પ્રકારની ઈચ્છા આકાંક્ષાઓ પછી સમ્યક દ્રષ્ટિને હોય નહીં, છતાં પણ કોઈક પ્રકારની એને ઈચ્છા થતી હોય તો એને દોષ કહેવામાં આવે. એમાં રાગ છે એમ એનો અર્થ થાય છે. સમ્યક દ્રષ્ટિને પછી એવા રાગ હોતા નથી, રાગ હોય છે નથી હોતા એમ નથી, પણ એનું જે અનંતાનુબંધી જેવું સ્વરૂપ હોતું નથી. કેમ કે ચોથું ગુણસ્થાન છે એટલે હજી ત્રણ કષાય તો બાકી રહ્યા છે. અનંતાનુબંધી કષાય ગયો છે એટલે ક્રોધ માન માયા લોભ એ બધું, એટલે કે રાગ અને દ્વેષ હજી રહ્યું છે, પણ એવું નથી હોતું. એટલે એ અપેક્ષાથી અહીંયા કહીએ તો પછી એમને એવી કાંક્ષા હોતી નથી. જ્યારે જો કાંક્ષા હોય છે તો એમાં દોષરૂપ છે, એવી એ કાંક્ષાને દૂર કરે છે. આ દોષને પછી એ દૂર કરે છે, અને દૂર કરે છે ત્યારે એ સ્વરૂપ આચરણ ચારિત્ર અથવા તો સમ્યક આચરણ ચારિત્ર એ નિર્મળ થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે, અશુદ્ધિ ઘટે છે અને કર્મની નિર્જરા થાય છે. એટલે એ બધા દોષને દૂર કરે છે. તો એ સંકિતના આઠ દોષમાં એવા શંકા હોય કે કાંક્ષા હોય તો એને દૂર કરે છે. વિચિકિત્સા એટલે જુગુપ્સા હોય બીજા પ્રત્યે, જ્ઞાનીનો ભાવ હોય તો એને પણ દૂર કરે છે. મૂંઢ દ્રષ્ટિ હોય તો એ મૂંઢ દ્રષ્ટિને દૂર કરે છે, એને પૂરેપૂરી જાગૃતિ વર્તે છે, ગમે તેવા ધર્મને કે ગમે તે ગુરુને કે શાસ્ત્રને એ ગમે તેમ સ્વીકારી લેતો નથી. અનુપગહન, એને એમ નથી થતું ખરેખર તો કે એ બીજાના દોષને એ બહાર લાવે, પણ ભૂલથી ક્યાંક કોઈક વખત એવું થઈ જાય છે તો એનો દોષ કહેવાય. એટલે એવો દોષ જે છે એને દૂર કરે છે. અને પેલી જુગુપ્સા જે છે એને પણ એ સમજીને, એ દોષ છે જુગુપ્સા થવી, એને પણ એ દૂર કરે છે. એટલે આ બધા દોષને તો એ દૂર કરે છે, પણ એ કયા દોષ હોય એની વાત છે અહીંયા. અસ્થિતિકરણ એટલે એ બીજાનું સ્થિતિકરણ ન કરે એવો દોષ હોય, જાણે છતાં પણ પેલાને ન જણાવે અને એને ન સમજાવે તો એ અસ્થિતિકરણનો દોષ છે, એવા દોષને એ દૂર કરે છે. અવાત્સલ્ય, એ વાત્સલ્યથી વિરુદ્ધનો ભાવ છે, એ ભાવ સમ્યક દ્રષ્ટિને અવાત્સલ્યનો ભાવ આવે નહીં, પણ કદાચ એને અવાત્સલ્યનો ભાવ એટલે ધર્મી પ્રત્યે એને અનુરાગ જે હોવો જોઈએ એવો અનુરાગ ન થતો હોય તેને દૂર કરે છે. એને કોઈક પ્રકારની સહધર્મી કે બીજા અન્ય ધર્મી પ્રત્યે જો ઈર્ષાનો ભાવ કે બીજો કોઈ અન્ય ભાવ વર્તતો હોય તો એને એ દૂર કરે છે. એટલે એવા અવાત્સલ્ય ભાવ એ દોષરૂપ છે. અપ્રભાવના, ધર્મની પ્રભાવના એ હોવી જોઈએ અને જો નથી એ તો એવો દોષ છે, એને પણ દૂર કરે છે. એટલે એવા સમકિતના એ આઠ દોષ છે. એ સિવાય બીજા આઠ પ્રકારના મદ અભિમાન કયા છે? એ આઠ પ્રકારના મદ અભિમાન એટલે કુળનો અભિમાન, જાતિનું અભિમાન, જ્ઞાનનું અભિમાન, વૈભવનું અભિમાન, બળનું અભિમાન, રૂપનું અભિમાન, તપનું અભિમાન અને અધિકારનું અભિમાન. એટલે એવા આઠ પ્રકારના મદ, કુળ, જાતિ, જ્ઞાન, વૈભવ, બળ, રૂપ, તપ અને અધિકાર, એના અભિમાનો હોય છે, એ અભિમાનને દૂર કરે છે. એટલે એ અભિમાન હોવા એ દોષ છે, સમકિતિને એવા અભિમાન હોય નહીં. એટલે આઠ અને આ આઠ એમ કરી અને સોળ થયા. એ સિવાય બીજા એને છ પ્રકારના અનાયાતન હોય એ દોષ છે. છ પ્રકારના અનાયાતન કયા છે? તો કુદેવ અને કુદેવના સેવક, કુગુરુ અને કુગુરુ સેવક, કુધર્મ અને કુધર્મ સેવક, એની શ્રદ્ધા હોવી, એ છ ની કોઈક પ્રકારે એને અનુમોદના થતી હોય તો એ અનાયાતન છે. કેમ કે કુદેવ જે છે અને કુગુરુ ને કુશાસ્ત્ર છે એ અનાયાતન છે. આયતન એટલે ઘર, રહેવાના સ્થાન એમ કહીએ કે જ્યાં હોય તે. આ અનાયતન છે, એ સ્થાન ધર્મના સ્થાન નથી, ધર્મને રહેવાના સ્થાન નથી. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એ નથી, ત્યાં ધર્મ હોય નહીં. અને એવી માન્યતા ધરાવનારા એના જે સેવક, એવી માન્યતાવાળા, એની પ્રરૂપણા કરનારવાળા એવા ની અનુમોદના કરવી એ પણ અનાયતન કહેવાય. એટલે એમ છ થયા, કુદેવ અને કુદેવ સેવક, કુગુરુ અને કુગુરુ સેવક અને કુધર્મ અને કુધર્મ સેવક. એ છ પ્રત્યેનો કોઈ પણ રીતે અનુરાગ, એના પ્રત્યે અનુમોદના, એ દોષ છે. તો એવા દોષને એ દૂર કરે છે. અને એ પછી ત્રણ પ્રકારની મૂંઢતા, એ પણ દોષ છે. દેવ, ગુરુ અને લોકની મૂંઢતા, લોક મૂંઢતા, ગુરુ મૂંઢતા અને દેવ મૂંઢતા. દેવ મૂંઢતામાં તો કુગુરુ, ગમે તે ગુરુ હોય એને માની લેવા, પથ્થર એટલા દેવ કરે, ગમે તે હોય તો કા કઈ નહીં, ભગવાન છે ને, એમાં શું વાંધો છે આપણને, એમ કરીને ગમે તેને દેવ માને, સાચા દેવ છે તો એમાં, અને કુદેવ એમાં કોઈ એને ફેર ન લાગે કે બધા બરાબર જ છે, સરખા છે, એવી જે માન્યતા છે એ મૂંઢતા કહેવાય. એમ હોય નહીં, જેમ જેમ છે તેમ જ એને માન્યતા હોવી જોઈએ. બધા ભગવાન સાચા અને બધા ભગવાન સરખા, આવી જે માન્યતા હોય એ મૂંઢતા કહેવાય. એવી મૂંઢતા હોય નહીં. એવી મૂંઢતાને કારણે, ગૃહિત મિથ્યાત્વને કારણે અનંતાનું બંધી કર્મ બાંધે છે. હમણાં એક સમાચાર મળ્યા, એમાં એવું સાંભળવા મળ્યું કે હમણાં જૈનાના ફંક્શનની અંદર એ કંઈ બધા ધર્મોનું કંઈક એવી રીતે બધા સરખા એવી જાતની કંઈક વાત બધી, એવું કંઈક ફંક્શન કંઈક જાતનું કરવામાં આવ્યું. સમજ્યા વગરના મૂંઢ જીવો પોતાને જૈન કેવડાવે અને પછી આવું કરે, યોગ્ય નથી. કેમ કે કેટલાય ભોળા જીવો છે એ પણ બિચારા એમાં પછી આવી જાય. દરેક ધર્મ સમાન છે, દરેક ધર્મની સમાનતા, મુસ્લિમ અને ખ્રિસ્તી ને બધાને સમાન કર્યા. કોઈ કહે કે એમાં શું વાંધો છે, ઘણા લોકોને એમ પ્રશ્ન થાય છે, ભણેલા હોય ને એટલે એ સમજ્યા ના હોય, ધર્મ ના ભણ્યા હોય, બીજું ભણ્યા એટલે કે એમાં શું વાંધો, તમને શું વાંધો છે, એમનું કરે છે શું વાંધો છે, આપણું શું જાય છે. પ્રભુ એમ નથી, તમે મૂળ વાતને સમજો. આખું જગત જે છે એ જૈન આમન્યા પ્રમાણે જ છે, એમાં કોઈ ફેર નથી. એટલે જિનેશ્વર ભગવાન સર્વજ્ઞ દેવ છે, એમના જ્ઞાનમાં આખું જગત જૈન રૂપે જ આવ્યું છે. દરેક જીવ છે એ સિદ્ધ સમાન કયો છે, મુસલમાનનો જીવ હોય કે ખ્રિસ્તીનો જીવ હોય એને પણ સિદ્ધ સમાન જ કયો છે. જો એ સમજે, કૃપાળુદેવે જેમ કહ્યું એ પ્રમાણે જે સમજે તે થાય, એટલે જે એ આમન્યામાં આવે એ સિદ્ધ જ થવાનો છે, બીજું કંઈ થવાનો નથી. એટલે ઊંધી માન્યતા કોઈ પણ પ્રકારે કરી અને પછી એને ઊંધી માન્યતાને એ ગમે તે નામ આપવામાં આવે, કોઈ પણ ધર્મનું નામ આપવામાં આવે, તો ત્યાં એના પ્રત્યે અનુકંપા કરી છે, એના પ્રત્યે કરુણા કરી છે. અને એમ કહું છું કે ભાઈ તારી આ માન્યતા ખોટી છે, ઊંધી માન્યતા છે, તું ભોગની અંદર ધર્મ માની રહ્યો છે, એ માન્યતા તારી ખોટી છે, વિપરીત છે, એવું આત્માનું સ્વરૂપ હોઈ શકે જ નહીં. એટલે જૈન જે છે એ કંઈ વાણિયાનો ધર્મ છે કે કોઈ પર્ટિક્યુલર એક કોમ્યુનિટીનો ધર્મ છે, એવું નથી. જૈન તો આખું આત્માનું સ્વરૂપ છે, એ શુદ્ધ સ્વરૂપ ગમે તે પ્રાપ્ત કરી શકે, એને એવા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્તિ માટે થઈ અને એને કોઈ કોઈ પર્ટિક્યુલર એક દેશમાં જન્મવાની કે અમુક જ જ્ઞાતિમાં જન્મ લેવાની જરૂર નથી. કોઈ પણ જૈન થઈ શકે છે. જૈન એટલે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી, એનું નામ જૈન છે. એ આમન્યા જેમણે રાખી છે, એટલે આપણે જિનેશ્વરને કેમ કહીએ છીએ, તો કે જિનેશ્વરના જ્ઞાનમાં આવ્યું છે, સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે, અને આપણે એ શ્રદ્ધા કરીએ છીએ. તો દરેકને એ જ વસ્તુ તો લાગુ પડે છે, એ શ્રદ્ધા કરે કે ના કરે એથી કંઈ ફેર નથી પડતો. એ નથી કરતો તો કંઈ એ સ્વરૂપ બદલાઈ જવાનું છે, આત્માનું સ્વરૂપ જેમ છે એમ જ રહેવાનું છે. કોઈ ખ્રિસ્તી એમ કે ના હું આ તમે જે માનો છો એવો આત્મા નથી માનતો, ભાઈ નહીં માન, તારે ન માનવો હોય તો ન માન. કે કોઈ મુસ્લિમ જુદી રીતે કહે છે કે વેદાંતિ જુદી રીતે કહે છે, એથી કે આત્માનું સ્વરૂપ બદલાઈ જવાનું છે, એના કહેવાથી બદલાઈ જવાનું છે, નથી બદલાવાનું. એ જે આત્માનું સ્વરૂપ તો એમ જ રહેવાનું છે. કોઈ અભણ માણસ જે છે એ તમારી પાસે આવી અને એમ કહે કે ના હું ન્યૂટનના નિયમને નથી માનતો, હું ગુરુત્વાકર્ષણને નથી માનતો, તો તમે શું કરશો, સમજાવવાની કોશિશ કરશો કે ના ભાઈ હોય ગુરુત્વાકર્ષણ નામ એવું બળ છે અને એને લીધે થઈ, ફોર્સ ઓફ ગ્રેવિટી એને લીધે થઈને આ પ્રમાણે થાય છે, તમે એને સમજાવો. પણ કે ના એવું હોય જ નહીં, તો તમે શું કરવાના હતા, એથી કંઈ એ ફોર્સ ઓફ ગ્રેવિટી જે નિયમ છે બદલાઈ જવાનો છે. કોઈ આવીને તમને એમ કે ના હું વોટર એટલે H2O એવું સ્ટ્રક્ચર એનું કેમિકલ સ્ટ્રક્ચર નથી માનતો, તમે ગમે તેટલો પ્રયત્ન કરો સમજાવવાનો કે ભાઈ કેમિસ્ટ્રીમાં આવી ગયું, આ સિદ્ધ થયું છે, અમે આવી રીતે પ્રયોગ કર્યા છે, નક્કી વસ્તુ છે, તો કે ના હું નથી માનતો. કેમ? તો કે અમારા ધર્મમાં એની ના પાડી છે, એમ કે તો તમે શું કરવાના, તમને શું થાય એના પ્રત્યે શું થાય? એ જે H2O એ કોઈ ધર્મની વસ્તુ છે? એવી જ રીતે આત્મા જે છે એ કોઈ ધર્મની વસ્તુ નથી, એને નામ આપવામાં આવ્યું એવું જૈન દર્શન. પણ ખરેખર જોવા જઈએ તો એ શું છે? તો કે જેમણે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એટલે બધા રાગ દ્વેષને જીતી લીધા છે, જે નકામા ભાવ છે, એટલા માટે એવા એ જીન થયા છે, એટલે એ જૈન કહેવામાં આવ્યું. પણ એથી કરીને એ કોઈ એક કોમ્યુનિટી માટે છે એમ નથી, એ તો જગતના સર્વજીવો માટે છે, એક ઇન્દ્રિય માટે પણ છે. એટલે એમાં કોઈ ખ્રિસ્તી હોય કે મુસલમાન હોય કે ગમે તે હોય એનો કોઈ વાંધો છે જ નહીં. એને એની માન્યતાને બદલી અને જે માન્યતા સાચી છે એને સ્વીકારે તો એ જૈન જ છે. પણ એ ઊંધી માન્યતાને સ્વીકારતો હોય, એટલે એ મુસ્લિમ ધર્મમાં જે કહેવામાં આવેલી માન્યતાને સ્વીકારતો હોય અને પછી એ ગમે તેને એના દેવ માનતો હોય, તો આપણે એમ કહીએ કે ના, એ માન્યતા ખોટી છે, તેમાં શું વાંધો પડ્યો? પણ એ ભણેલાઓને એ નથી બેસતી વાત, જે પોતાની જાતને ભણેલા સમજે છે અને અહીંયા શાસ્ત્રનો અભ્યાસ નથી, એટલે એ બધા સમન્વય કરવા બેસે છે અને એવા સમન્વય આવી રીતે જાહેરમાં કરે છે, બધાને ભેગા કરે બધા ધર્મના અને પછી બધાને સમાન માનવા, આ મૂર્ખાઈ છે, બીજું કંઈ નથી. એ મૂંઢતા કહેવાય, એ સમજ્યા વગરની મૂંઢતા કહેવાય. તમે જીનેશ્વરની સાથે બીજાને મૂકો છો એટલે એનો અર્થ શું થાય છે તમને ખ્યાલ નથી. એ જીનેશ્વરની વિરાધના થાય છે, વિરાધના જે થાય છે એનું ઘણું મોટું પાપ હોય છે. અને બીજી વસ્તુ કે એ અનંતાનુબંધી થાય છે, કેમ કે ગૃહિત મિથ્યાત્વ છે. અગૃહિત મિથ્યાત્વ તો અનાદિનું હતું અને એમાં વળી પાછું આ ભેળવ્યું. શું ભેળવ્યું? જીનેશ્વરની સમાન બીજાઓને તમે મૂક્યા, એ ગમે તે ધર્મના હોય એમના બધાને તમે જીનેશ્વરની સમાન ગણ્યા, સમકક્ષ ગણ્યા. આ મૂંઢતા કહેવાય. ગમે તે ધર્મની હોય, એ વેદાંત હોય તો પણ છે, નૈયાયિક હોય તો પણ છે, એમ જ છે, બૌદ્ધ હોય તો પણ છે, કોઈ પણ હોય. કેમ કે સંપૂર્ણ સાચી વાત જે છે એ જેમણે એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એમના જ્ઞાનમાં જ આવી છે, અને એમને જે જ્ઞાનનો ધ્રુવ વરસાવ્યો છે એમાં જ એ વાત હોય, બીજે ક્યાંય હોઈ શકે જ નહીં. આટલી સહેલી સરળ વાત છે. એટલે એ મૂંઢતાની વાત બહુ મહત્વની છે. એવી દેવ મૂંઢતા હોય, ગુરુ મૂંઢતા હોય અને બીજી કેટલીક પ્રકારની લોક મૂંઢતા હોય. દેવગુરુની મૂંઢતા તો સમજ્યા, પણ લોક મૂંઢતામાં શું છે કે જૈનો પોતે પોતાની જાતને જૈન કહેવડાવે અને કેટલી બધી લૌકિક માન્યતાઓ માનતા હોય, દોરાને ધાગા કરતા હોય ને પેલી બાબરી ઉતરાવે ને પછી માથા ઉપરની બાબરી ઉતરાવાની એવી બધી વિધિઓ ધાર્મિક ગણે પાછા. અરે એવી વિધિ, એવી જાત જાતની વિધિ કરતા હોય દેવદેવીઓ બધાને, પછી એ અમારા કુળદેવને કુળદેવીને માને ને પછી એને પાછા એ નૈવેદ્ય કરવા જાય ને લગ્ન કરે ત્યારે પાછા એ કરવા જાય ને. અરે હમણાં એમ એક માન્યતા તો એવી હતી કે લગ્ન કરતા પહેલા એ વરરાજા છે એને આખું માથા ઉપર મુંડન કરાવવાનું, કેમ તો અમારામાં એવી માન્યતા છે. હવે આ બધી લૌકિક માન્યતાઓ, વાછડા વાછડીને પરણાવવા અને આ બધું શું, બધી એ લૌકિક માન્યતાઓ, બધી મૂંઢતાઓ. બધી અગ્નિની સાક્ષીએ લગ્ન કરવા એ પણ મૂંઢતા છે. અગ્નિની સાક્ષીએ શેના લગ્ન હોય? અગ્નિ છે, અગ્નિ કાય જીવો હોય છે, એવા અગ્નિની સાક્ષીએ લગ્ન હોય નહીં પ્રભુ. અગ્નિ કાય જીવો છે અને એમાં એની એની હિંસા થાય છે. જૈન હોય એ અગ્નિની સાક્ષીએ લગ્ન કરે જ નહીં, એટલે એવા હવન કરે નહીં. દિગંબરમાં પણ ચાલે છે, હવન કરે છે, વિધાન કરે એમાં હવન કરે. આ શું લૌકિક કહેવાય? હવન હોય વિધાનમાં? હવન ક્યાંથી આવ્યું? હવન હોય જ નહીં, છતાંય અત્યારે એ ચાલી રહ્યું છે. આ બધું લૌકિક લોક મૂંઢતા કહેવાય. એટલે એ ત્રણ પ્રકારની એ મૂંઢતા, એમ કરી અને 25 દોષ સમ્યક્તોના કહેવામાં આવ્યા છે. એ 25 દોષને દૂર કરી અને એ સમકીતી જે છે પોતે, કોઈ પણ દોષ 25 હોય એમ નથી વાત, પણ 25 પ્રકારના આ દોષોને એ સમજે છે અને એમાંથી કોઈ પણ દોષ હોય તો એ દોષને એ પોતે દૂર કરે છે અને પોતાના સ્વરૂપ આચરણ ચારિત્ર, સમ્યક્તો આચરણ ચારિત્રને એ નિર્મળ કરે છે, શુદ્ધ કરે છે. તો આ રીતે અહીંયા આ મોક્ષ માર્ગ પ્રકાશક નો 9મો અધિકાર પૂરો થાય છે. હવે એના પછી પરિશિષ્ટ છે, એમાં જે વાત લેવામાં આવી છે આપણે પરિશિષ્ટ લઈએ. તો પરિશિષ્ટમાં અહીંયા સમાધિ મરણનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. હવે સમાધિ મરણનું સ્વરૂપ અહીંયા બહુ વિસ્તારથી લેવામાં નથી આવ્યું, પણ જેટલી વાત લેવામાં આવી છે એ આપણે લઈએ. પંડિત પ્રવર ટોડરમલજીના સુપુત્ર પંડિત ગુમાની રામજીએ રચેલું આ સમાધિ મરણનું સ્વરૂપ જે છે એ આચાર્ય પંડિત ટોડરમલજીના સહાધ્યાય અને ધર્મ પ્રભાવનામાં ઉત્સાહ પ્રેરક બ્રહ્મચારી રાજમલજી કૃત જ્ઞાન આનંદ નિર્ભર નિજ રસ શ્રાવક આચાર નામના ગ્રંથમાંથી આ અધિકાર બહુ સુંદર જાણીને આત્મધર્મના અંક 253-254માં લીધો હતો, તેમાંથી જ શરૂઆતનો અંશ અહીં આપવામાં આવે છે. એમાં કહે છે કે હે ભવ્ય, તું સાંભળ. હવે સમાધિ મરણનું લક્ષણ વર્ણવવામાં આવે છે. સમાધિ મરણ નામ નિહ કસાય ભાવનું છે. કસાયો આપણે જાણીએ છીએ, ક્રોધ માન માયા લોભ, એ ચાર કસાયો, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલન, એ રીતે કુલ 16 થાય. અને 9 કસાયો એટલે એ 25 પ્રકારના કસાયો થાય છે. અને એ જ 25 જે છે એ બીજી રીતે જોઈએ તો ચારિત્ર મોહનીય ની એ કસાયો વિના હોય એ નિહ કસાય કહેવાય. તો સમાધિ મરણ કહો એટલે એમાં એ કસાય રહિત શાંત પરિણામ થયા હોવા જોઈએ. કસાય રહિત શાંત પરિણામ થાય અને એ દેહને છોડે તો જ એ સમાધિ મરણ કહેવાય. હવે કસાય રહિત ક્યાંથી થાય? કસાય રહિત તો એ સમ્યક દર્શન થયું હોય તો જ એ કસાય રહિત થાય. એટલે ખાસ કરીને વિશેષતાથી જોઈએ તો અનંતાનો કસાય ગયો છે તો એને સમાધિ મરણ થાય. અહીંયા કહે છે કે સમાધિ મરણ નામ નિહ કસાય ભાવનું છે, શાંત પરિણામોનું છે. ભેદ વિજ્ઞાન સહિત કસાય રહિત શાંતિ પરિણામપૂર્વક મરણ થવું તે સમાધિ મરણ છે. સમ્યક દ્રષ્ટિને સમાધિ મરણ હોય. સમાધિ મરણનો અર્થ એવો છે, 8 ગુણ એને સમ્યક્ત્વના પ્રગટ થયા છે. એને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર વર્તે છે અને કદાચ દેશ ચારિત્ર પણ એને હશે એવી દશા જેની થઈ છે. એની દ્રષ્ટિ આત્મા તરફ રહી છે અને દેહને છોડવાનો જે સમય આવે છે તો એટલે એ છોડતા એને દુઃખ નથી થતું. સામાન્ય રીતે દેહની સાથે રહ્યો છે એ જીવને એ દેહ છોડે છે ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે, ખૂબ આકુળતા વ્યાકુળતા થતી હોય છે. દેહ છોડવાનો છે એ ખબર પડે છે ત્યારથી એ ખૂબ આકુળ વ્યાકુળ થઈ જાય છે. એ ભય સહિત હોય છે, ભયભીત થઈ જાય છે. કેટલાક લોકો તો બિચારા ખૂબ આર્ત ધ્યાનમાં પડી જાય છે અને ખબર પડે કે મને આ રોગ થયો છે ને હવે હું ઘણો સમય વધારે સમય જીવવાનો નથી એટલે બિચારા એવા થઈ જાય છે. પણ સમકીતી છે એને એવું થતું નથી. કેમ નથી થતું? કેમ કે એ દેહથી પોતાને હંમેશા ભિન્ન સમજે છે, શરીરથી પોતે ભિન્ન છે, પોતે એકરૂપ થયા નથી અને એકરૂપ થઈ શકે નહીં, એ એનાથી જુદું જ છે. એ માન્યતા એની દ્રઢ છે અને અનુભવ સહિતની છે એટલે એનાથી છૂટા પડવાનું થાય છે તો એને તો એમ લાગે છે કે જેમ આપણે કપડાં બદલીએ એવી રીતે એને કપડાં બદલતો હોય એમ લાગે છે કે ઠીક છે આપણે કપડાં બદલીએ છીએ એ છૂટી જશે તો બીજો દેહ મળશે. જ્યાં સુધી એવો પુરુષાર્થ નહીં ઉપડે અને પૂર્ણ સ્વરૂપ મુક્ત સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ નહીં થાય ત્યાં સુધી એને દેહ લેવા પડશે એ પણ એને સમજમાં છે. પણ સમ્યકદર્શી થયો છે એટલે એક વાત એને બરાબર બેસી ગઈ છે કે વધુ ભવ થવાના નથી અને પોતે એવો પુરુષાર્થ કરી લેશે અને પછી એને કોઈ દેહ એને એમ કહેવામાં આવે કે ભાઈ તને કેન્સર થયું છે અને તું 15 દિવસનો જ હવે અહીંયા રહેવાવાળો છે. કંઈ નહીં, એક ક્ષણમાં એ પોતે પાછો જેમ છે તેમ શાંત થઈ જાય છે કે કેન્સર હશે જે છે તે દેહની દશા છે, આ દેહમાં એમ થવાનું છે તો એમ થશે, એથી મને શું છે. એટલે એના પરિણામો શાંત હોય એને પછી એના સંબંધીના વધારે વિકલ્પો આવે એમ પણ નથી થતું. એ પોતે પોતાના સ્વરૂપનો એની પ્રાપ્તિનો એમાં જવાનો એમાં રહેવાનો પુરુષાર્થ જે રીતે કરતો હતો એ રીતે જ કરે. બાહ્યમાં એને કારણે કોઈક વખત આપણને એમ લાગે કે એમને ઘણું કષ્ટ પડી રહ્યું છે, ખૂબ દુઃખી રહ્યું છે, એવું બધું આપણને દેખાય બાહ્યમાં, પણ એ પોતે તો અંતરમાં હોય. આવા સમ્યક દ્રષ્ટિને મેં જોયા છે, મને ખબર છે કે કંઈ નહીં કેન્સર છે તો ઠીક છે તો છે જ તો કંઈ નહીં, અમે તો અમારી તૈયારી કરી લીધી છે. આવા શબ્દો એમના મુખમાંથી નીકળ્યા. અમે તો અમારી તૈયારી કરી લીધી છે, સમ્યક દર્શન પ્રગટ કર્યું છે અને પોતે હંમેશા પોતાના આત્માના ભાવમાં રહે છે અને ક્યારેક ક્યારેક શુદ્ધ ભાવમાં ચાલ્યા જાય છે. આવી જ્યારે દશા વર્તતી હોય એમને શું છે, કયો ભય છે, કઈ ભય નથી, એવું આપણને દેખાય, સ્પષ્ટ દેખાય. છેલ્લા દિવસ સુધી આપણને એ ધર્મનો ઉપદેશ આપે, ધર્મની પ્રભાવના કરે, આપણને સાચી વાત સમજાવે, એવા જીવો મેં જોયા છે. અહીંયા કહે છે કે કસાય રહિત શાંતિ પરિણામપૂર્વક મરણ થવું તે સમાધિ મરણ છે. અને આગળ કરીએ છીએ સમાધિ મરણમાં એટલે મહત્વની વસ્તુ એ છે સમ્યક દર્શન, એ મહત્વનું છે. અહીંયા આગળ કહે છે કે સમ્યક જ્ઞાની જીવનો એ સહજ સ્વભાવ જ છે કે તે સમાધિ મરણની જ ઈચ્છા કરે, તેને હંમેશા એ જ ભાવના રહે છે. અંત સમયે મરણ નજીક આવતા તે એવી રીતે સાવધાન થાય છે જેમ તે સૂતેલો સિંહ સાવધાન થાય છે. અહીંયા સૂતેલા સિંહનું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ સામે હવે આ દુશ્મન આવે છે તારા, તો જાગી જા, અને દુશ્મન આવે એ પહેલા તો તૈયાર, તે સિંહ જેમ એવા વચન સાંભળી અને તૈયાર થઈ જાય છે, ઉઠી જાય છે, એવી વાત કરી છે કે તે એવા આયુષ્ય વધારે રહ્યું નથી એ વાત આવે છે, તો એ વધારે જાગૃત થાય છે અને વધારે એ પુરુષાર્થ કરે છે. જે પુરુષાર્થ પહેલા કરતો હતો એના વિશેષતાથી એ સમયની અંદર પોતે પોતાના સ્વરૂપમાં જાય, પોતાના સ્વરૂપમાં કેમ કરીને વધુ સમય ટકી રહે એવો એને પુરુષાર્થ ઉપડે છે. એટલે સમાધિ મરણ તો એનું થાય જેને સમ્યક દર્શન છે, સાચું સ્વરૂપ સમજ્યો છે. અને સાચું સ્વરૂપ સમજ્યો છે એટલું જ નહીં પણ સાચા સ્વરૂપની પ્રાપ્તિ માટે થઈને હંમેશા એ આત્મા તરફ દ્રષ્ટિ રાખીને જ રહ્યો છે, બહારમાં એને ક્યારેય પછી રસ પડ્યો જ નથી એવો. અથવા તો સમ્યક દર્શન નથી થયું તો જે સમ્યક દર્શનની ખૂબ નજીક છે અને જેને હંમેશા આત્મભાવના રહે છે, એની જ ભાવના રહી છે, એવા જીવો પણ સમાધિ મરણ કરે છે. ઈચ્છા આકાંક્ષા બધું કંઈ હવે એમને રહ્યું નથી અને ઉદાસીનતા જે વર્તે છે તો એ તો જગતના પદાર્થો પ્રત્યે અને વિભાવ ભાવ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે. પોતાના આત્મ સ્વરૂપ તરફ તો એને હંમેશા જાગૃતિ જ વર્તે છે કે આ જ મારું સ્વરૂપ છે, હું સિદ્ધ સમાન જ છું અને આ આત્મામાં બધું ભર્યું પડ્યું છે એ ભાવ એમને વર્તે છે. એટલે ત્યાં ઉત્સાહ વર્તે છે, આત્મામાં ઉત્સાહ વર્તે છે. અને એમ નથી કે બધે ઉદાસીનતા એટલે પોતાના સ્વરૂપ પ્રત્યે પણ ઉદાસીનતા વર્તે એમ નથી, એવું નથી હોતું. એને તો પ્રમાદ કહેવામાં આવે. પોતાના સ્વરૂપ પ્રત્યે તો ખૂબ જાગૃતિ અને ઉત્સાહ વર્તે છે અને જગતના કાર્યો જે એ પોતે નથી કરી શકતો એ સિદ્ધાંત તરીકે સ્વીકાર્યું છે એવા કાર્યોમાં એને ઉદાસીનતા વર્તે છે, કોઈ ઉત્સાહ આવતો નથી. એવા જે જીવો છે એ જ્યારે મરણ નજીક આવતું જાણે છે તો એમને પણ ભલે સમ્યક દર્શન ન થયું હોય તો પણ એમને પણ પછી અકર્તા ભાવ સહજ રીતે આવે છે કે આ બધા કાર્યો હું કરી શકતો નથી, ભગવાન એમ કહ્યું છે અને હું સિદ્ધ સમાન છું, આ બધા કાર્યો મારે કંઈ કરવાના હતા નહીં અને જે થવાનું છે તે તેને થાય છે, તો જગતમાં મારા ગયા પછીથી શું થશે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી એમ એ પોતે પોતાના ગર્વને માનને અભિમાનને પણ એ ગાળી નાખે છે. એ અર્થા અકર્તા ભાવ લાવીને કે પૂર્વે મેં આ કર્યું એ જે હું માની રહ્યો છું એવું કંઈ મેં કર્યું નથી, મેં મારા છોકરાને આને ભણાવ્યો અને મેં બીજાઓને પણ દાન આપીને ભણાવ્યા અને શિષ્યવૃત્તિ આપીને મેં અમુક જગ્યાએ મંદિર કરાવડાવ્યું ને આ બધું શું લઈને બેઠો છું એમ કરીને પાછો વળે છે કે એ બધું તો એના કારણે થયું છે, એમાં મેં કંઈ કર્યું નથી એમ કરીને અકર્તા ભાવ એ પોતે લાવે છે. એ સમયે અંત સમયે અકર્તા ભાવ અતિ મહત્વનો છે. અંતરમાં એમ હોય કે હું કરું છું ને કરી શકું છું તો એને ક્યાંક સૂક્ષ્મ રાગ રહેશે, બારમાં ક્યાંક સૂક્ષ્મ રાગ રહેશે, જીવવા પ્રત્યેનો પણ રાગ રહેશે, કંઈક રહેશે. પણ એ વખતે જો અકર્તા ભાવ લાવે છે તો દ્રષ્ટિ આત્મા તરફ જાય છે, જીનેશ્વર ભગવાનના સ્વરૂપને સમજવા તરફ જાય છે અને એવું થાય છે તો સમાધિ મરણ થાય છે. એટલે એવા જીવો જે સરળ જીવો છે એમને ભલે સમ્યક દર્શન નથી અને આપણી નજીકમાં હોય અને આપણને એમ લાગે કે હવે એનો સમય બહુ બાકી રહ્યો નથી તો એને અકર્તા ભાવ આવે એ માટે થઈ અને જો એવી પ્રેરણા આપવામાં આવે કે પ્રભુ તમે હવે એ રીતે વિચાર કરો કે આખા જીવન દરમિયાન જે કંઈ કાર્ય થયા એ બધા એના કારણે થયા, તમે એમ સમજો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, એટલે તમે તમારી જાતને એમ માનો છો કે તમે આ કામ કર્યું આ કામ કર્યું આ કામ કર્યું એ બધાથી તમે નિવર્તો, વિચાર કરીને નિવર્તો કે ના એક કામનો કરનારો હું નહીં, એ બધા કાર્યો મેં કર્યા નથી, હું તો ભગવાન આત્મા છું એ મારું કામ નથી. કૃપાળુ દેવે જે વાત કરી છે કે એક તણખલાના બે ટુકડા પણ આત્મા ન કરી શકે એ વાતને પણ તમે સમજો અને એ જ વાતનો વિચાર કરો એમ કરીને વારંવાર એ પોતે જીવનમાં જે કંઈ કાર્યો કર્યા છે એ બધા થી નિવર્તી જાય કે ના એ મેં નથી કર્યું એ એના કારણે થયું છે. મોટે ભાગે જીવોને શું હોય છે કે જે કંઈ સારા કામો થયા હોય એમાં એનું કર્તૃત્વ એને જીવનના અંત સુધી રહે છે. અને મેં તો જોયું છે કે વૃદ્ધ લોકો હંમેશા એ જૂની વાતો એમને યાદ કરીને કહેતા હોય છે કે અમે આમ હતા ત્યારે અમે આમ કર્યું હતું, આમ કર્યું હતું, આમ કર્યું હતું, આમ કર્યું હતું. અને એની સાથેના જે હોય છે એમના સ્વજનો એ બધા એ વાતો સાંભળી સાંભળીને ઘણી વાર તો કંટાળે છે. પણ આવા જીવોને ખરેખર તો સાચો માર્ગ દર્શાવવાની જરૂર છે કે પ્રભુ એ કામ તમે ખરેખર કર્યા નથી કેમ કે કરી. અને કૃપાળુ દેવનું આ વચન કહેવું જોઈએ કે ભાઈ આત્મા ખરેખર કંઈ કરી શકે છે? આત્મા કંઈ કરી નથી શકતો. એ કાર્યો થવાના હતા માટે થયા, અને એ વખતે તમે નિમિત્ત થયા તો થયા થયા એવું પણ અભિમાન કરશો નહીં. એ કાર્ય થવાના જ હતા. અને જગતમાં કોઈ કાર્ય આત્મા કરે એમ બનતું નથી, પરંતુ જે કાર્યો થવાના હોય તે તેના કારણે થાય છે તે થાય છે. આવી સાચી સમજ આપવામાં આવે તો એને સમતાનો ભાવ કેળવાય છે, અકર્તા ભાવ કેળવાય. અને એવા અકર્તા ભાવ કેળવવાને કારણે એને પછી રાગ રહેતો નથી, એને રાગ નથી રહેતો. અને એ પોતે રાગ વિના હવે મારે કંઈ કરવાનું રહ્યું નથી, હું તો પૂર્ણ જ છું એવા ભાવ સાથે એ સમાધિ મરણ કરી શકે. એટલે આ પણ મહત્વની વસ્તુ છે. અને એ જ ભાવ પોતે પણ કે મેં ભૂતકાળમાં આમ કર્યું ને આમ કર્યું ને એ બધી વાતને એક પછી એક યાદ કરીને છોડવી કે ના એ કાર્ય થયું એમાં મારું કંઈ કરતા પણ હતું નહીં, એ એના કારણે થયું. કોઈક વ્યક્તિને એ પૈસા મળવાના હતા તો મળ્યા, મેં આપ્યા એમ નથી. મેં પુસ્તકો એને દાનમાં આપ્યા અને ભણ્યો ના એમ છે જ નહીં. એ પુસ્તકો ભૂતગળ એને મળવાના હતા એ મળ્યા, એનું પુણ્ય એ પ્રમાણે હશે, એ પ્રમાણે જે થવાનું હતું થયું, એમાં મેં કંઈ કર્યું નથી. મંદિર બનવાનું હતું એટલે બન્યું, એમાં મેં દાન આપ્યું એટલે મંદિર બન્યું, એ માન્યતા હોય તો એનામાંથી કરતા ભાવ કાઢવો. ઘણાને બહુ છે કે એક પણ પ્રતિમા ની સ્થાપના કરીએ એટલે આમ પુણ્ય મળે ને આમ પુણ્ય મળે એમ કરીને સ્થાપના કરી છે એટલે અમને તો આમ પુણ્ય મળવાનું, આ બધું કાઢવું મનમાંથી ના. એ પ્રતિમા જે છે તો એ પૂતગળ છે, અને એ પૂતગળની એ જ રૂપે રચના થવાની હતી. એ પથ્થરમાંથી એમ જ પ્રતિમા બનવી અને એ પ્રતિમાની એ જગ્યાએ મંદિર જ્યાં બન્યું ત્યાં સ્થાપના થવાની, આ બધું પૂતગળનું કાર્ય છે, એનો હું કરતા છું જ નહીં. એ વખતે મારો સ્વભાવ હશે તો હતો, પણ એનો હું કરતા નથી. આમ કરી અને અકર્તા ભાવ બધામાંથી કેળવવો, અને એવો અકર્તા ભાવ કેળવવાથી પછી એક સમય એવો આવે કે મારે કંઈ કરવા પણ નથી, હું કંઈ કરી શકતો નથી, હું માત્ર ભગવાન આત્મા, મારા સ્વરૂપ સિવાય બીજું કંઈ કરી શકતો નથી, મારા સ્વરૂપની રચના કરનારો, મારા સ્વરૂપમાં જનારો, મારા સ્વરૂપને જાણનારો નાયક માત્ર છું, એ ભાવ કેળવાય છે. એટલે આવો અકર્તા ભાવ અત્યારથી કેળવવાની શરૂઆત કરવી જોઈએ. અત્યારથી જ આપણે આ જ ભાવ સાથે જીવવું જોઈએ. તો આજે આ વાત આપણે અહીંયા લીધી છે, અહીંયા સમાધિ મરણના સ્વરૂપની. હવે આગળ અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ કેવો છે, અહીંયા થોડીક વાત લખી છે એ પણ આપણે લઈએ કે તેના હૃદયમાં આત્માનું સ્વરૂપ દેદિત્યમાન પ્રગટપણે પ્રતિભાસે છે. આત્માનું સ્વરૂપ જ એને એવું એ આત્મજ્યોતિ જ એને દેખાય છે, સ્વરૂપનું અસ્તિત્વનો એને હંમેશા ખ્યાલ રહે છે, અને તે જ્ઞાન જ્યોતિથી આનંદ રસથી પરિપૂર્ણ છે. એ સ્વરૂપ કેવું છે? આ એ અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા તો આપણે કહીએ છીએ, પણ મુખ્યત્વે શું છે? તો કે ચેતનપણું છે, જ્ઞાન છે, હંમેશા જ્ઞાન કર્યા કરે છે અને એમાંથી એને આનંદની પ્રાપ્તિ થાય છે, એવું એ સ્વરૂપ છે. તે પોતાને સાક્ષાત પુરુષાકાર અમૂર્તિક ચૈતન્ય ધાતુનો પિંડ અનંત અક્ષય ગુણો સહિત ચૈતન્ય દેવ જ જાણે છે. તેના અતિશયથી જ તે પરદ્રવ્ય પ્રત્યે જરા પણ રાગી થતો નથી. હવે અહીંયા નીચે એમ કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિ રાગી કેમ નથી, એનો જવાબ અહીંયા પહેલા આપી દીધો છે. અહીંયા સમ્યક દ્રષ્ટિ રાગી કેમ નથી થતો, કેમ કે પોતાના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય આનંદ સુખ છે એવું માનતો જ નથી, એટલે બીજે ક્યાંથી રાગ એને થાય? માનતો નથી એટલે એને એની દ્રષ્ટિ આત્મામાં રહે છે, એની પ્રાપ્તિ થાય છે. એ અનાકુળ લક્ષણ છે, એ સુખનું લક્ષણ છે. તો અનાકુળતા ક્યાં છે? અનાકુળતા તો સ્વરૂપમાં છે, બાકી બીજે બધે બહારમાં તો આકુળતા જ થાય છે. એને પ્રાપ્ત કરવાની આકુળતા થાય છે, આત્મપ્રદેશોનું કંપન થાય છે અને દુઃખ થાય છે. એટલે એ રાગી થતો જ નથી, એને ક્યાંય બહારમાં રાગ થતો જ નથી કે આ હું મેળવું, આ પ્રાપ્ત કરું, અથવા તો હું આમ કરું, અથવા આમ મારું નામ થાય, કોઈ પ્રકારનો એને રાગ થતો નથી, કેમ કે એમાં એને સુખની બુદ્ધિ રહી જ નથી, ઉદાસીનતા છે. એટલે અહીંયા કહે છે કે તે પોતાના નિજ સ્વરૂપને જ્ઞાતા દ્રષ્ટા, પરદ્રવ્યોથી ભિન્ન, પોતાના સ્વરૂપને જ્ઞાતા દ્રષ્ટા, પરદ્રવ્યોથી ભિન્ન, શાશ્વત અને અવિનાશી જાણે છે, અને પરદ્રવ્યને તથા રાગ આદિને ક્ષણભંગુર અશાશ્વત પોતાના સ્વભાવથી સારી રીતે ભિન્ન જાણે છે, તેથી એને ક્યાંય રાગ થતો નથી. એટલે એ થી સમ્યક દ્રષ્ટિ ક્યાંથી રાગ કરે, અને બીજું સાથે એને ભય પણ થતો નથી, એનો પણ આમાં જ ઉત્તર આવી જાય છે. એટલે કોઈ રીતે એને એવો ભય પણ થતો નથી. તો આજે આ પરિશિષ્ટ પહેલું આપણે પૂરું કર્યું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. હવે બહુ મહત્વનું આ પરિશિષ્ટ બીજું છે, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી. પંડિત ટોડરમલજી દ્વારા રચિત આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે એ બહુ મહત્વની છે. આપણે એનો સ્વાધ્યાય આવતી વખતે કરીશું. તો આજના સ્વાધ્યાયને અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આપણે સ્વાધ્યાય પૂરો કરીએ. તો જય જિનેન્દ્ર.